તારીખ 14/7/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 257 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 180 તારીખ 14/7/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 257 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 180
આત્માના હિતમાં નિમિત્ત પડે છે અથવા આત્મહિત જેને સાધ્યું છે એને અનુસરીને સાધનાને અનુસરીને જે વાણી ઉત્પન્ન થાય છે એને દ્રવ્ય સ્વરૂપ કહેવામાં આવે છે. પુસ્તકાકાર હોય તો પણ દ્રવ્ય સ્વરૂપ કહેવામાં આવે છે. શબ્દાત્મક અવાજથી હોય તો પણ એને દ્રવ્ય સ્વરૂપ કહેવામાં આવે છે. મુખ્યપણે વાણી શું કહે છે કે આત્મા જ આનંદનું ધામ છે, એમાં અંતર્મુખ થઈ સુખ છે. અવતરણ ચિહ્નમાં વાત લીધી છે. ભગવાનની વાણી, ગુરુની વાણી શું કહે છે કે આત્મા પોતે જ આનંદનું ધામ છે. એ આત્મામાં અંતર્મુખ થવાથી સુખનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે. આવી વાણીના રણકાર જ્યાં કાને પડે, એટલે આવી વાણી જ્યાં સાંભળવા મળે, ત્યાં આત્માથી જીવનો આત્મા અંદરથી ઝણઝણી ઉઠે છે. વાત કરી આત્માથી જીવ છે, પાત્ર જીવ છે, જેને સ્વભાવની રુચિ પ્રગટ થઈ છે, નિર્દોષતા અને પવિત્રતાની જેને રુચિ છે, એવા જીવને દોષરહિત આત્મ સ્વરૂપ જે વાણીથી સાંભળવા મળે છે, એ વાણી સાંભળતા એનો આત્મા અંદરથી રુચિ પુષ્ટ થતી હોવાને લીધે, રુચિને પોષણ મળતું હોવાને લીધે એનો આત્મા રુચિથી ઝણઝણી ઉઠે. એવો જ કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આત્મ સ્વરૂપ સાંભળતા જેને આત્માની રુચિ છે, આત્માના ગુણની સ્વભાવની રુચિ છે, એને આવા પ્રકારની લાગણી ઉત્પન્ન થાય છે, આવા પ્રકારના પરિણમન એને થાય છે. એ અહીંયા દર્શન નહીં, કહેવા માત્ર નથી, વસ્તુતા એ આમ બને છે. જેને આત્માની રુચિ છે એને આત્મ સ્વભાવ સાંભળતા અત્યંત રુચિ વધે છે, એની રુચિ વૃદ્ધિગત થાય છે, ત્યારે અસાધારણ એને વેદન આવે છે, એને આત્મા ઝણઝણી ઉઠો એમ કહેવામાં આવે. અંદરથી અંતરની રુચિ છે એમ અહીંયા બતાવવું છે કે વા ભવરહિત વિતરાગી પુરુષની વાણી આત્મ સ્વરૂપને દર્શાવનારી વાણી છે, આત્મ સ્વરૂપને પ્રસિદ્ધપણે કહેનારી વાણી છે. જેણે ભવનો અભાવ કરી નાખ્યો છે એવા પુરુષની આ વાણી છે, વિતરાગી પુરુષની વાણી છે. એ વાણીનો પણ મહિમા આવે છે. ખરેખર તો પોતાના સ્વભાવનો મહિમા છે, પણ એ સાંભળતા એ મહિમાનો પર્યાય થયો, એથી વાણીનો પણ મહિમા ઉપચારથી કરવામાં આવે છે. મારી નિમિત્ત પડે છે ને, શબ્દો તો શબ્દો છે પણ શબ્દો બીજે કહેનાર છે એને પણ સાથે લીધા છે. વા આ વાણી એટલું નથી કીધું, વા આ ભાવ રહિત વિતરાગી પુરુષની વાણી એમ લીધું છે. જે વાણી જેને કહી એ કહેનાર પણ આત્મ સ્વરૂપને અનુસર્યા છે, આત્મ સ્વરૂપને પામ્યા છે, એનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે અને એનો રસ કહેતી વખતે પ્રગટ છે, પ્રસિદ્ધ છે. અમે આત્મ સ્વરૂપને જોઈને કહીએ છીએ, આત્માના સ્વરૂપને જોઈને કહીએ છીએ, અંદરથી કોઈ કલ્પના કરીને અનુમાન કરીને કહીએ છીએ એમ નથી. અમારા જ્ઞાનમાં પ્રત્યક્ષ આત્મા પ્રત્યક્ષ છે. સ્વસંવેદનથી અમારો આત્મા અમને પ્રત્યક્ષ છે, પ્રગટ છે અને એ આત્માને જોઈને કહીએ છીએ કે આત્મા આનંદમય છે, આત્મા જ્ઞાનમય છે, આત્મા રાગદ્વેષ રહિત વિતરાગ પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે છે, વિતરાગતામય છે એવું સાંભળતા આત્માર્થીને પણ રુચિ અત્યંત વૃદ્ધિગત થાય છે. એમ નથી કે આ વાત મેં સાંભળી છે માટે મને ખબર છે કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, આત્મા તો આનંદ સ્વરૂપ છે એ તો મને ખબર છે, એમ નથી. એને વધારેમાં વધારે રુચિ પોષણ થાય છે, એ જીવના પરિણામના પ્રકારમાં છે. જેને જે ચીજની રુચિ હોય ફરી ફરીને તે ચીજ મળે તો એની રુચિ વધે છે, ઘટતી નથી. ન મળે તો એ રુચિ વધે ને મળે તો એ રુચિ વધે, આવો રુચિનો સ્વભાવ છે. આત્માના પરમ શાંત રસને બતાવનારી આ વાણી ખરેખર અદ્ભુત છે, અશ્રુતપૂર્વ છે. પૂર્વે જાણે મેં સાંભળી નથી. આ એક રુચિના પરિણામનું એક બીજું લક્ષણ અહીંયા સ્પષ્ટ કર્યું છે કે તેને તે વિષય ફરીને સાંભળતા હોવા છતાં તે વિષયની જે ઊંડાણ છે, સ્વભાવ કેટલો ગહન છે, તે સ્વભાવની ગહનતા પણ અનંત છે. કેટલું ઊંડાણ છે કે અનંત ઊંડાણ છે, તો જેટલી વાર એ આત્મ સ્વરૂપને સાંભળે છે એટલી વાર એને નવું નવું ઊંડાણ હાથ લાગે છે. એટલે એને વાણી વાણીના વિષય અપૂર્વ અપૂર્વ એને ભાષે છે. તો એમ કહે છે કે વાણીમાં પણ અપૂર્વતા આવે છે, વાણીમાં અપૂર્વતા આવે છે એમ કહે છે. ગુરુદેવના પ્રવચન ઘણા વર્ષો સાંભળ્યા તો એ જેમ જેમ સાંભળતો ગયો એમ એમ અપૂર્વતા લાગી એવું કહેવું છે. આ તો ફરી વાર ગાથા આવી છે, આ ગાથાનો અર્થ તો મને આવડે છે, આ ગાથાનું પ્રવચન મેં સાંભળ્યું છે, તેથી મારા માટે એનો અર્થ નવીન નથી એમ નથી,
અપૂર્વ
અપૂર્વ ભાવ લાગે. આ વાત પૂછી બેન શ્રી કરે છે. ગુરુદેવને સાંભળીએ તો જ્યારે સાંભળીએ ત્યારે અપૂર્વ લાગે અને એ વાત ગુરુદેવનો મહિમા કરતા એમણે વચનામૃતમાં એ વાત લાગી છે, અપૂર્વ લાગે એ વાત શ્રીમદજીએ લીધી છે. શ્રીમદજી એ વાત લીધી છે કે સત્પુરુષની વાણી છે એ વાણી સાંભળતા અપૂર્વતા લાગે. જ્ઞાની અને અજ્ઞાની વાણીનો તફાવત દર્શાવતા ત્યાં એ વાત લખી છે. અજ્ઞાની વાણી સાંભળતા એવું અપૂર્વ પણ નથી લાગતું. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, એ તો જ્ઞાનાનંદ સ્વરૂપ જ છે, પણ જ્ઞાનીને સાંભળતા અપૂર્વતા લાગે છે. એક શબ્દો અજ્ઞાનીના સાંભળતા અપૂર્વતા નથી લાગતી, આ ફરક છે. કેટલાક જ્ઞાનીની વાણીના લક્ષણો લેતા લેતા અપૂર્વ એક લક્ષણ આવી ગયું. જેની વાણીમાં અપૂર્વતા લાગે, જેનું સ્મૃત અપૂર્વ લાગે, અપૂર્વ વાણી પરમ સ્મૃત લાગે, મારા આત્માનું પરમ હિત થાય એવું આ સ્મૃત છે, એવી આ વાણી છે, એની અપૂર્વતા લાગે. હા, અપૂર્વ લાગે. કેમ કે અંદર ઊંડાણ ભણો છે, સ્વભાવનું ઊંડાણ એટલું બધું છે કે એનું કોઈ નીચે તળિયું નથી.
બરોબર,
નીચે એની કોઈ હદ પૂરી થતી નથી. એટલે જેમ જેમ એના ઊંડાણમાં જાય છે એમ અપૂર્વ અપૂર્વ ભાવો ભાસે છે, એવું ઋષિ. જ્ઞાનીની વાણી 679 નંબરનો તારો છે, અગાઉ વાંચેલો. જ્ઞાનીની વાણી પૂર્વાર્પર અવિરોધ આત્માર્થ ઉપદેશક અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. અહીંયા શબ્દ વાપર્યો છે, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય. જ્ઞાનીની વાણીમાં તો આત્મા જ્ઞાન સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ જ આવે છે, એમાં અપૂર્વ શું આવ્યું? અહીંયા એમ કહે છે કે અપૂર્વ શ્રુત છે, પૂર્વાનું પૂર્વ શ્રુત નથી પણ એ અપૂર્વ શ્રુત છે. આ બધું રહસ્યમય વિષય છે, આમાં બધું રહસ્ય કર્યું છે. અને અનુભવ સહિત પણ હોવાથી તે આત્માને સતત જાગૃત કરનાર હોય છે. પછી એમ કે એવી વાણી સુષ્ક જ્ઞાનીની હોવા યોગ્ય નથી એમ કરેલી, બે તુલના કરી છે. પત્ર તો એ જ્ઞાની અજ્ઞાનીની વાણીનો પ્રશ્ન કોઈ ઉઠાવ્યો છે, સુભાગભાઈએ એનો ઉત્તર આવ્યો. આવા ઉત્તરના સામે કેવો પ્રશ્ન ઉઠ્યો છે એ પત્ર અનુસંધાન મુજબ જોવા જેવા છે. સૌભાગભાઈ શિષ્ય હતા
તો
પોતાની નિમિત્ત થતા ને આત્મભાવો વધારે આવિર્ભાવ થવામાં એ નિમિત્ત પડતા. સૌભાગભાઈ નિમિત્ત પડતા હતા, એવી જ કોઈ પાત્રતા હતી એટલે એનો ઉપકાર માન્યો છે. નિમિત્ત તરીકે કેટલી સરળતા છે, એની માનતા છે, એ સરળતા છે, એની માનતા છે.
લઈ જાય ઈડર છેલ્લે અંતમાં, એટલે કેટલી
બહુ કરુણા કરી છે. શું કહે છે? વા ભવહિત વિતરાગી સૂક્ષ્મી વાણી અપૂર્વ લાગે, આત્માના પરમ શાંતને શાંત રસને બતાવનારી આ વાણી, આત્માનો જે સ્વભાવ રસ, શાંતરસ, ચૈતન્ય રસ, અમૃત રસ જે ભર્યો છે આત્મામાં એને વ્યક્ત કરનારી આ વાણી ખરેખર અદ્ભુત છે, આશ્ચર્યકારી છે, અને અસ્મૃતપૂર્વ છે, જાણે કે મેં પહેલાં સાંભળ્યું નથી. આવી વાણી જાણે મેં પહેલાં સાંભળી નથી એમ એનો મહિમા આવે છે. અદ્ભુત છે, અસ્મૃતપૂર્વ છે, આશ્ચર્યકારી છે, અનુભવ એમાં ભરેલો છે, અનુભવ પૂર્ણ છે એમ એનો મહિમા. વાણીનો પણ એવો જ મહિમા આવે છે.
વાણીનો મહિમા આવે છે આમ તો
ખરેખર પોતાના સ્વભાવનો મહિમા આવે છે, પણ એ સ્વભાવને વ્યક્ત કરનાર શબ્દો છે એટલે એનો પણ મહિમા કરે છે. સારો વિવાહ હોય તો એના નોકરનો પણ આદર સત્કાર કરે છે કે નોકરનો નથી થતો? એ નોકર છૂટો થઈ જાય
તો કઈ નહીં,
તો કઈ એનો આદર સત્કાર કરે
ના કરે,
પણ એના નોકર તરીકે આવ્યો હોય તો આદર સત્કાર વિવાહ નોકરે એમ જ કરે. ઊંચી મીઠાઈ મગાવે, વિવાહ માટે પણ મગાવે પણ એના માટે પણ મગાવે. હું ગયો ત્યારે મને કાજુ મીઠાઈ ખવડાવી હતી, બદામ ની મીઠાઈ ખવડાવી એમ કે એને વિવાહની વાત છે. એમ આત્માનો જેને મહિમા છે એને આત્મા પ્રાપ્ત છે એવા સત્પુરુષોનો મહિમા છે.
સત્પુરુષો વાહ વાહ,
આત્મા પ્રાપ્ત કરવો છે એવા આત્માર્થીનો પણ એને મહિમા આવે છે. એની વાણી, એની ચર્ચા, એની વ્યાખ્યા, એ બધાનો મહિમા આવે છે. જ્યાં જ્યાં આત્માનો વિષય છે ત્યાં એનો મહિમા આવે છે. એ એનો પોતાનો રુચિનો વિષય છે, એટલા માટે કુદરતી રહેતા હોય. દીકરા દીકરી સ્વજનો પરદેશ રહેતા હોય, ત્યાંથી કોઈક આવે તો પછી ભણાવી દે છે, પણ એના ઓળખીતા કોઈક ત્યાંથી આવે ત્યારે
ચલાવે બધા.
હે કેમ ભાઈ, છેલ્લા ક્યારે મળ્યા હતા? બિલકુલ બરાબર હતી ને, બધા મજામાં તો છે કે નહીં? સામે ચડી ચડીને પૂછે કે ના, પ્રેમ હોય કે અછા નો રે કે ઢાંકો રે,
જેની જેમ પ્રીતિ હોય એનો ભય
મળે. આ વગર રે સીધી વાત છે, અને આ તો અલૌકિક વિષય છે. આત્મા એટલે સાક્ષાત સિદ્ધ પદ, સાક્ષાત જીન પદ છે, નિરાવરણ ચૈતન્ય છે. એમ ભગવાન નિરાવરણ છે, અંદર ભગવાન આત્મા પણ નિરાવરણ છે. સ્વરૂપની વિતરાગની મૂર્તિ છે પોતે. એનો એની રુચિ થાય તો એનો મહિમા, એની વાણીનો મહિમા, એ માર્ગે જનારાનો મહિમા, એ બધું આવ્યા વિના રે જ નહીં. એના પ્રત્યે પ્રેમ આવ્યા વિના રે જ નહીં. સીધી વાત છે. આત્મા પણ વિદેહી છે, આત્માનું ક્ષેત્ર એ જ વિદેહ ક્ષેત્ર છે. ખરેખર દેહ રહિત ક્ષેત્ર છે, એટલે વિદેહમાં વસનારા જે જીનેન્દ્ર પોતાનો આત્મા, એનો સંદેશો લાવ્યા એમ વાત છે. વિતરાગી સંતોની વાણી પરમ અમૃત છે. આવી વાણીને અમૃત કહેવાય છે. પોતાનો કહેનારનો અમૃત રસ ઝળકે છે, અને એવી જ કોઈ રસથી વાણી આવે છે, રસબસથી. એ વિતરાગી સંતોની વાણી પરમ અમૃત છે, એ પોતે જ વાણીને જ અમૃત કહેવામાં આવે છે. જે વાણીના નિમિત્તે જન્મ મરણનો નાશ થાય, જે વાણીનું પાન કરતા જન્મ મરણનો નાશ થાય, જેમ અમૃતનું પાન કરતા જન્મ મરણનો નાશ થયો છે, માટે એનું નામ અમૃત આપ્યું છે, એવું એને ઉપમા ખરેખર લાગુ પડે છે. એ પરમ અમૃત છે, ભાવરોગનો નાશ કરનાર એ અમોઘ ઔષધ છે, જન્મ મરણના રોગનો નાશ કરનાર નિષ્ફળ ન જાય એવું એ ઔષધ છે. અમોઘ એટલે નિષ્ફળ ન જાય, બીજા ઔષધ તો કદાચ નકામા જાય, લાગુ ન પડે, વિતરાગની વાણી લાગુ ન પડે એમ બને નહીં એમ કે છે. અને સામાન્ય રીતે એવો નિયમ છે કે જો કોઈ જન્મ મરણનો ભવરોગનો જેને નાશ કર્યો છે, ભવરહિત પરિસ્થિતિ જેના આત્માની થઈ છે, એવા સાધક કે પરમાત્મા કોઈ પણ હોય એની વાણી જો પ્રકાશિત થાય તો એ વાણીના નિમિત્તે કોઈને કોઈ આત્માને અજર અમર પદ સાધ્ય થાય છે, સાધે છે, મોક્ષ માર્ગમાં એ આવે છે, એનું અવશ્ય શાશ્વત કલ્યાણ થાય છે. કદી જ્ઞાનીની વાણી નિષ્ફળ જતી નથી. જો મૌન રહે સાધતા સાધતા અને સિદ્ધાલય સુધી પહોંચી જાય બીજી વાત છે, પણ જો વાણી પ્રસિદ્ધ થાય તો એ વાણી કદી નિષ્ફળ જતી નથી. કોક ને કોકનું શાશ્વત કલ્યાણ કરવામાં એ નિમિત્ત પડે છે, એટલે કે કોઈને કોઈનું કલ્યાણ કરી જ જાય છે. આવો એ કુદરતી પ્રકાર છે કે એ વર્ષા નિષ્ફળ જતી નથી, વાણીની એ વર્ષા નિષ્ફળ નથી જતી. કુદરત એની સાથે બંધાયેલી છે. કોઈ ઉન્નતિના માર્ગમાં આવેલા જીવને એનો યોગ થાય છે અને એ પોતાનું કલ્યાણ સાધી લે છે. બીજાને માટે તો જેને નિમિત્ત પડવાનું છે એને તો વાણી પ્રગટ થાય છે, એને અનુકૂળ પડે છે, ગુણમાં એની યોગ્યતા છે. પણ જો મૌન રહે તો બીજાને નિમિત્ત થવાનું કોઈ કારણ નથી બનતું.
પૂછે છે કે મૌન સારું કે વર્ષા થઈ સારું,
કોના માટે એ સવાલ છે? મને ખ્યાલ છે પેલા તો કોના માટે વિચારવું છે, એ પોતે એમ વિચારે છે કે મારે તો મૌન રહેવું જ ઈષ્ટ છે, વાણીનો વિકલ્પ મારે કોઈ આવશ્યક નથી, હું શા માટે એવું વિકલ્પમાં ઉતરું, મારું સ્વરૂપ જ નિર્વિકલ્પ છે અને વાણી તો વિકલ્પ પૂર્વક થાય છે, તો નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ શાંત ભાવે હું ઠરું સ્થિર થાઉં એ જ મારે માટે તો ઈષ્ટ છે. એમ જ્ઞાનીને તો એમ જ ઈષ્ટ છે, પણ બીજાને એની વાણી ઈષ્ટ છે, એનું મન ઈષ્ટ નથી, જે સુરેશનું એની વાણી ઈષ્ટ છે. એમ
જ્ઞાની વર્તા કરી સર, ઓજાની મોજ રહી સર, સારું થયું.
અજ્ઞાની તો મૌન બોલવાની નથી, પણ જ્ઞાની પોતે મૌન રહેવા ચાહે છે, છતાં પણ ક્યારેક એવો વાણીનો યોગ હોય ત્યારે વાણી એની પણ નીકળે છે. એ કરતા હોતા નથી વાણીના, એમનો અભિપ્રાય તો મૌન રહેવાનો છે, વાણીને કરવાનો નથી, છતાં પણ વાણી સ્વયં થાય ત્યારે નક્કી કોઈનું કલ્યાણ થાય છે. એટલે પાંચ પદમાં સિદ્ધ પદ જેમને વાણી નથી એવા પરમાત્મા જે અરિયંત પદથી ઉચ્ચ કક્ષાના ઉચ્ચ કોટીની અવસ્થામાં બિરાજમાન છે એમને નમસ્કાર પછી કર્યો છે. નમો અરિયંતાનું પહેલાં લીધું છે, કેમ કે એમની વાણી નિમિત્ત થાય છે. સિદ્ધ પરમાત્માને વાણીનો યોગ નહીં હોવાથી એમનું નિમિત્ત પણ નથી. કોઈ સંસારના જીવોને મોક્ષ માર્ગ પામવામાં સિદ્ધ ભગવાન નિમિત્ત નથી થતા, અરિયંત ભગવાન નિમિત્ત થાય છે એમ કહે. એમને નિરીક્ષિત વાણી છે, ઈચ્છા રહિત વાણી નીકળે છે. એ એક જ દશા એવી છે કે જ્યાં ઈચ્છાનો સર્વથા અભાવ થયા પછી વાણી નીકળે છે, એટલે વગર ઈચ્છા એ વાણી નીકળે છે. છદ્મસ્થ જીવને ઈચ્છા વગર વાણી નથી થતી એમ છે. અહીંયા ચર્ચા કરતી જ્ઞાનીની, જ્ઞાનીની જ્ઞાની મૌન રહે તો સારું કે જ્ઞાની બોલે તો સારો, પ્રશ્ન આટલો હતો. ત્યારે એમને કોને માટે વિચારવા જેવી વાત, કેમ કે એનો એકાંત ખેંચવા જેવું કે જ્ઞાનીએ તો મૌન જ રહેવું જોઈએ, કોઈ જ્ઞાનીએ બોલવું ન જોઈએ, આ સિદ્ધાંત છે. એકાંત જ્ઞાની એનો અનુભવ, અનુભવમાં આવેલો અલૌકિક આત્મ પદાર્થ પરમ તત્વ એને વ્યક્તપણે કહેવાનું સામર્થ્ય એમની વાણીમાં છે. તો એ જ્યારે વાણી નીકળે છે ત્યારે કોઈ બીજા જીવાને કલ્યાણનું કારણ થાય છે. માટે બીજો જીવ એમ ન વિચારે કે વાણી ન નીકળે તો સારું, જ્ઞાનીના સમાગમમાં જાય, સત્સંગમાં જાય અને એમ ઈચ્છે કે હવે ન બોલે તો સારું
નહીં.
એ તો એમ ઈચ્છે કે મને કાંઈક કહે તો સારું, મને બોધ આપે તો સારું, એમનો બોધામૃતનો મને લાભ મળે તો સારું, એમ ઈચ્છે. એટલે બોલે તો સારું કે નહીં બોલે તો સારું, કોને નક્કી કરવું છે? કે જેને વાણી સાંભળવી છે એને તો બોલે તો સારું એમ જ વિચાર આવવાનો, એમ જ ભાવ આવવાનો. પણ જ્ઞાનીને એમ ભાવ નહીં આવવાનો, જ્ઞાની તો એમ વિચારશે કે હું શાંતપણે મારા આત્મામાં સ્થિર રહી જાઉં, પરિપૂર્ણ શુદ્ધ થાવ ત્યાં સુધી મારી સ્થિરતા નથી, તો મારા અનુભવમાંથી હું બહાર જ નથી કરું. અનંત કાળાવલી મારા આત્માના આનંદના ભોગવતામાં નિર્વિકલ્પ દશામાં જ પસાર થાવ, મારે બોલવાની કોઈ આવશ્યકતા નથી, મને કોઈ બોલવાની જરૂર નથી, મને બોલવાનો વિકલ્પ ન હો, એમ એના અભિપ્રાયમાં એ ઈષ્ટ છે. દર છ માસે તીર્થંકર દેવની ધ્વનિ છ પહોર, દર છ પહોરે 24 પહોર નો દિવસ છે, એમાં 4 વખત નીકળે, 4 વખત શરૂ થાય. શરૂ થાય ત્યારે બીજા 6 પહોર પહેલા ગમે ત્યારે બંધ થઈ જાય, એનો ટાઈમ નક્કી નથી, બંધ થવાનો ટાઈમ નક્કી નથી. શરૂ થાય આપોઆપ ગમે ત્યારે બંધ થાય, પણ બીજા 6 પહોરે પછી ચાલુ થઈ જાય. એમ દિવસમાં 4 વખત 6 પહોરે વાણી છૂટે છે. એક જ શબ્દ નો પ્રકાર જે છે એ ઓમકાર નાદ છે. પણ એમાં તો દુનિયા આખીની વાત આવે છે, પોતપોતાની ભાષામાં બધા સમજી દેવી, એમાં સંગીત નો વિષય આવે, એમાં બધું આવે. MBBS થયેલા ડોક્ટર સંન્યાસી થઈ ગયેલા, નાની ઉંમરમાં અમારા ગામમાં જોયેલા માણસ, બહુ હાયર પર્સનાલિટી વાળો માણસ, 6-7 ફૂટ નો હતો, એકદમ ભાડી શરીર હતો, કપાળ મોટું, મહેતનું નાની સુધીના વાળ, બહુ એકદમ દેખાવડો માણસ. અને એમાં કેસરી જબ્બો પગથી માથા સુધીનો પહેર્યો, 6 ફૂટનો જબ્બો, એક ડોકું ખાલી ગયું, બાર બહુ પર્સનાલિટી લાગે. એની પ્રેક્ટિસ ગુમેલી હતી, સાંજ પડે 7-7.5-8 વાગે, એટલે એમ કે તમારે આરતી સાંભળવી છે, એમ કે શું આરતી સાંભળવી છે, જે આવ્યા હોય ને ભક્તો લોકો એની માથે હા તો સંભળાવો આરતી, પછી ઓમ કરીને શરૂ કરે, બોલો બહુ લંબા લંબા જોજો કે તમને ઝાલર સંભળાશે, નગારો સંભળાશે, ઘંટારો સંભળાશે. આરતી વખતે જે વાદ્યંત્રો વાગે છે એ બધા તમને સંભળાવે, અને રીતસર એના ગળામાંથી એ બધા અવાજ છૂટતા હોય, એમાં એટલું પ્રેક્ટિસ હતું. આ તો કહે છે ને ઓમકારમાં બધું કેવી રીતે આવે, પણ આ તો છદમસ્ત છે એને સાંભળેલું છે, અન્ય બધી છદમસ્ત વૈરાગનું કારણ હિમાલયમાં આવી ગયા, પછી ફરતા હતા, ત્યાંથી આવ્યા હિમાલયથી નીકળ્યા પછી બધે ફરતા હતા, દેશાટન કરે તો ચલતા ફરતા માણસ હોય છે, કોઈ ગામમાં 1 દિવસ 2 દિવસ 4 દિવસ, જેના ઘરે ઉતર્યા હતા ધ્યાન પડે ને બધા જાય એટલે આને એને આરતી સંભળાવે સાથે એટલે માજી ને થવા માંગે ત્રણ કલાક નો તો પછી છ તારીખ 18 કલાકે એક વાત પ્રમાણે નીકળતી એમ નહીં 24 કલાકે હે 6 કલાકે નીકળે છે દર 24 કલાકે 4 વખત 6 કલાકે પાણી છૂટે છે હા સમોસરણ માંથી જાય છે માણસો ને માણસો તિર્યંચો અને દેવો બધાય વાત સમોસરણ ક્યારે ખાલી થાય નહીં કોઈ કોઈ આવાગમન કરે બીજી વાત છે નવા આવે કોઈ જાય વાત બીજી વાત છે પણ ખાલી થાય એવું ના બને ચાલુ હોય ત્યારે તો કોઈને ભૂખ તૃષ્ણા લાગે નહીં શું કે બીજી કોઈ શરીરની હાજત કાંઈ નહીં માણી સાંભળવામાં એટલા સંલગ્ન હોય છે બધો વિકલ્પ છૂટી જાય એવી માણી છે હા તિર્યંચ પણ હોય છે એ મનવાળા તિર્યંચ તિર્યંચમાં જેને જે પશુ પક્ષીઓને મન હોય છે એવા હોય છે ચકલા દેડકા હાથી સિંહ વાઘ સર્પ એ બધા હોય છે ગાય અને સિંહ એક પાત્ર માંથી પાણી પીએ છે ભગવાન ની પાસે ત્યાં જાતિ વેર ભૂલી જાય છે નવરીઓ ને સાંબાજુમાં બેઠા બેઠા સાંભળે બે મનવાળા છે શાંતિભાઈ ગાતા હતા ને ગુરસુરી ભગવાન ના સમોસર બાજુમાં બેસે જાતિ વેર નું ત્યાં એને ભાન ભૂલી જાય છે કે આ મારો વેરી પ્રાણી છે ઉંદર બિલાડી બાજુ બાજુમાં બેસે હા બધા શરીર ધારી મનુષ્યો શરીર ધારી દેવો શરીર ધારી તિર્યંચો શરીર ધારી તો જેનું શરીર ક્યાં જાય એ તો એના આયુષ પર્યંત સાથે જ હોય છે જીવને દરેક જીવને જે અવતાર લીધો એમાં જન્મથી મરણ સુધી શરીર તો સાથે જ રહે છે શરીર કઈ છૂટતું નથી ભગવાનની માણી સાંભળવા જાય તો શરીર તો હોય નહીં ત્યાં આહાર નથી લેતો ત્યાં ભૂખ લાગતી નથી સિનેમા જોતા જોતા ભૂખ નથી લાગતી ને ટીવી જોતા હોય તો હાલો રસોડામાંથી બોલાવા આવે કે આ જલ્દી થવા ઠરી જાય છે પણ આ જોવાનું છોડવું નથી એમ ભગવાન ની વાણી એટલી મીઠી મધુર હોય છે જાણે કોઈ સાક્ષાત કાનમાં અમૃત ની ધાર કરતું હોય એ લાગે વાણી અમૃત રેડતું હોય એવું લાગે છે એટલી મીઠાશ હોય છે વાણીમાં અને એટલો વિષય પણ સુંદર હોય છે સાંભળનાર છે એ બધું ભૂલી જાય છે ખાવા પીવાનું ઊંઘવાનું કોઈ ઊંઘે નહીં કોઈ જોકા ખાય નહીં બધું કાંઈ ન હોય છે કેટલા કલાક જે શાસ્ત્ર માં એક વાત પણ બરાબર ન લખી હોય પ્રમાણિક ન લખી હોય પછી કોઈ પ્રમાણિક વાત હોય તો તે વિશ્વાસ ન આવે શંકા પડે એક માણસ એક વખત ખોટું બોલીને છેતરે પછી સાચું બોલે તો શંકા પડે કે ના
પડે
વિશ્વાસ ના આવે કોને ખબર સાચું હોય તો ખોટું હોય કોને ખબર એના જેવું છે
એવો આધાર આવે છે કે કોણ કોણ દેતા એ માટે આપી કે એના બોલવાના શબ્દો બાકી રહી ગયા હતા અને અમારે વસ્તુ બહુ
ગોઠવે છે એ લોકો પણ કઈ બહુ વિશ્વાસ પાત્ર નથી અને આપણે બહુ પ્રવૃત્તિ ભૂતે નથી પ્રયોજનભૂત તો એ છે કે એમાં શું આવે છે કેવો આત્મા આવે છે એ પ્રયોજનભૂત છે કેવી રીતે હોય છે કેમ હોય છે એ કોઈ બહુ પ્રયોજનભૂત નથી જાણવા મળે તો ઠીક છે ફેરફાર વાળું હોય છે એનું કાંઈ બહુ જીવને એનો મતલબ નથી પણ એ વાણી છે એ ભવરોગનો નાશ કરનાર નિષ્ફળ કદી ન જાય એવી ઔષધિ છે ભવ રોગનો નાશ કરનારી ઔષધિ છે કે જે કદી નિષ્ફળ જતી નથી એ એની વિશેષતા છે મહિમા છે શ્રુત મહિમા કર્યો છે 257માં બોલમાં 258માં બોલમાં કયા ઉપાયથી કઈ વિધિથી સમ્યક દર્શન થાય ધર્મ થાય સ્વરૂપમાં એકાગ્રતા લીનતા થાય એ વાત કરે છે જે નિર્ શુદ્ધ નાયક વસ્તુમાં મિથ્યાત્વ કે રાગાદી વિભાવો છે જ નહીં તેમાં ઋષિના પરિણામ તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે બીજા કોઈ ઉપાયથી મિથ્યાત્વ ટળે નહીં શું કહે છે આત્મ સ્વરૂપની રુચિ એ મિથ્યાત્વ ટળવાનું સાધન છે કારણ છે એમ કહે છે કેવું છે આત્મ સ્વરૂપ કે જ્ઞાયક સ્વરૂપે છે પોતે છે માત્ર જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વરૂપે છે એ શુદ્ધ સ્વરૂપમાં મિથ્યાત્વ ત્રણે કાળે નથી અને રાગાદી ભાવો પણ ત્રણે કાળે નથી મિથ્યાત્વ એટલે દર્શન મોહ ત્રણે કાળે નથી દર્શન મોહનો ભાવ ત્રણે કાળે નથી અને રાગાદી એટલે ચારિત્ર મોહનો ભાવ પણ ત્રણે કાળે એવું મોહરહિત સર્વથા સર્વાંગ નિર્મોહી તત્વ છે એની રુચિ થતા મિથ્યાત્વ અવસ્થામાં અનાદિથી જે મિથ્યાત્વ ભાવ છે અને રાગાદી ભાવ છે એ ટળે છે એની રુચિ વિના ટળવાનો કોઈ બીજો ઉપાય નથી એવા સ્વરૂપની રુચિ થવી જોઈએ એમ કહે છે સ્વભાવની રુચિ સ્વરૂપની રુચિ એ જ મિથ્યાત્વ ટાળવાનો સાક્ષાત ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી રુચિ છે કે નહીં આ સવાલ છે જો રુચિ ન હોય તો કોઈ કાળે મિથ્યાત્વ ટળે નહીં શેની રુચિ છે એ તપાસ્યા વિના ખબર પડે એવું નથી એટલે જાગ્રત રહીને પોતે પોતાના પરિણામને તપાસે તો રુચિનો એને પત્તો લાગે છે જો એને અન્ય રુચિ હોય અન્ય દ્રવ્ય કે અન્ય ભાવ કોઈની પણ રુચિ હોય તો એમાં આત્માની રુચિનો અભાવ હોય છે આત્માની રુચિના સદભાવમાં કોઈ અન્ય દ્રવ્ય ભાવની રુચિ થતી નથી રાગને વિતરાગતા અંશે સાથે રહે છે પણ બે જગ્યાએ રુચિ સાથે નથી રહેતી આ રાગમાં અને રુચિના પરિણામમાં આટલો ફરક છે મોક્ષ માર્ગમાં અંશે રાગ અંશે વિતરાગતા એમ હોય પણ થોડીક રુચિ આત્માની હોય મોક્ષને અને થોડીક રુચિ એને પોતાના ઉદય ભાવોની હોય રાગદ્વેષ અથવા સંયોગોની હોય એવું બનતું નથી રુચિ એક તરફી હોય છે કાં સ્વની અને કાં પરની
સ્વની રાખીએ
છીએ એવું બનતું નથી કે એક ટકો પરની નથી પણ સો ટકા પરની છે હા એ આમ તો શ્રદ્ધા ગુણનું જ પરિણામ છે સમ્યક દર્શન થયા પહેલાનું પણ એ વિપરીત શ્રદ્ધામાં સ્વરૂપની રુચિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે વિપરીત શ્રદ્ધારૂપ જે દર્શનમોહ છે તે દર્શનમોહની શક્તિ એનો રસ એનો તૂટી જાય છે એટલે આત્માની રુચિમાં મિથ્યાત્વનો રસ ગળી જાય છે મિથ્યાત્વનો રસ તૂટી જાય છે એટલે એ આત્માની ઋષિ આગળ વધીને મિથ્યાત્મને ટાળે એમ કે છે. આમ તો દર્શન મોહનો મંદ થવું, દર્શન મોહના રસનું મંદ થવું એ નાસ્તિવાચક છે, અને રુચિ થવી તે અસ્તિવાચક છે. એક જ પરિણામના બે પાસા છે, બે પડખા છે. અસ્થિથી કહીએ તો આત્માની રુચિ થઈ છે, નાસ્તિથી કહીએ તો કે દર્શન મોહના પરિણામ છે એનો રસ તૂટી ગયો છે, એની શક્તિ ઘટી ગઈ છે, મંદ વિખ્યાત થઈ. રુચિ ઉપર તો આપણે લેખ તૈયાર કર્યો છે, એમાં રુચિ નાના પણ ખાલી ના છે. કેમ કે જીવને સ્થૂળ એવા રાગદ્વેષના પરિણામ સમજાય છે, પણ રુચિના પરિણામ થોડા રાગદ્વેષ કરતા સૂક્ષ્મ છે. કેમ કે શ્રદ્ધાના પરિણામ છે, એટલે જલ્દી પકડાતા નથી. રુચિની સાથે બીજા કેવા કેવા ભાવોને સંબંધ છે અથવા પ્રતિબંધ છે એ બધા પડખા એની અંદર વિચારવાનું છે. જેમ કે જેને આત્મ સ્વરૂપની રુચિ હોય તે જ જીવ ભેદ જ્ઞાનના પરિણામમાં, ભેદ જ્ઞાનના પુરુષાર્થમાં પ્રવેશ કરી શકે છે. નહીતર મુમુક્ષ જીવે સાંભળ્યું છે કે સંવર્ગનું કારણ સમર અધિકાર છે, મોક્ષ માર્ગમાં સંવર્ગનું કારણ ભેદ જ્ઞાન છે, અને એ સંવર્ગનું કારણ ભેદ જ્ઞાન કહેતા અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે સિદ્ધપદનું કારણ પણ ભેદ જ્ઞાન છે. વેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધા એ કે લખે
તના.
આવું ચોખ્ખું સાંભળ્યું છે, છતાં જીવ ભેદ જ્ઞાન નથી કરતો કે કરી શકતો નથી. કરતો નથી એટલે કરી શકતો નથી, એનું કારણ કે એની રુચિ નથી, સ્વરૂપની રુચિ નથી, માટે ભેદ જ્ઞાનમાં પ્રવેશ કરતો નથી, અને ભેદ વિજ્ઞાન વેદ જ્ઞાન વગેરે એને ધર્મની પ્રાપ્તિ થતી નથી, એમ એનો ક્રમ છે. એટલે રુચિનો વિષય મહત્વનો છે, એ દ્રષ્ટિએ રુચિનો વિષય ઘણો મહત્વનો છે. પણ ભેદ જ્ઞાન કેટલા કલાક કર્યો? ભેદ જ્ઞાન એટલે વિચાર ને ભેદ જ્ઞાન નો વિકલ્પ નહીં, એ બધી વાત એમાં લીધી છે. ભેદ જ્ઞાન એ રાગ ને જ્ઞાન જુદા છે એવો વિકલ્પ માત્ર નથી, પણ રાગના નિષેધાત્મક અને જ્ઞાનનો સ્વભાવનો આદર કરનાર જે પરિણામમાં વલણ છે, તે વલણને એવા પ્રયત્નને એવા પ્રયોગને અહીંયા ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. ભેદ જ્ઞાન છે પ્રયોગાત્મક છે અને વિકલ્પાત્મક નથી. ભલે વિકલ્પવાળી દશામાં હોય તો પણ તે વિકલ્પાત્મક નથી, પણ પ્રયોગાત્મક છે એમ છે. ખરેખર ચાલતા ઉદયમાં ભેદ જ્ઞાન થાય છે. જેમ કે માણસ ખાવા બેઠો દ્રષ્ટાંત લઈએ, તો જે કઈ એને આહાર ને જે ચીજ છે એ જીભ ઉપર આવી, તો માત્ર જ્ઞાતા છું પણ હું આ પુદ્ગળનું સ્વાદ લેનાર નથી, જેવો સ્વાદ હોય તે એનો સ્વાદ ગ્રહણ કરનાર હું નથી, માત્ર જ્ઞાતા છું. તો માત્ર જ્ઞાતાપણે રહેવાનો જે પ્રયત્ન છે એ પ્રયત્નને અહીંયા ભેદ જ્ઞાન કહે છે, વિકલ્પને નહીં. અનુભવ હોય છે એમાં તો સાક્ષાત જ્ઞાતા દ્રષ્ટા રહી જાય છે, અને અહીંયા જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો પ્રયત્ન થાય છે, અભ્યાસ ચાલે છે, પુરુષાર્થ ચાલે છે. બે તબક્કા છે, સમ્યક દર્શન પહેલા એ પ્રયોગ અને પુરુષાર્થના અભ્યાસ રૂપ છે અને સમૂહ દર્શન પછી એ સાક્ષાત ભિન્ન પડીને જ પરિણમે છે. ખરેખર ભેદ જ્ઞાન એને કહેવાય છે કે જેમાં ભિન્ન પડી જાય, પણ જે ભિન્ન પડવાનો પ્રયત્ન કરે એ ભિન્ન પડે છે, માટે એના પ્રયત્નને સાધક કયો છે અને જે ભેદ જ્ઞાન થયું તે સાધ્ય છે, એમ સાધક સાધ્ય છે. અહીંયા રુચિથી ગુરુદેવ વિષય લીધો છે. વિધિનો વિષય તો આ ગ્રંથમાં અનેક જગ્યાએ ચાલ્યો છે અને એ વિધિ વિષય અનેક તબક્કા અને અનેક પડખાથી ગુરુદેવ શ્રીએ વિષયને સ્પષ્ટ કર્યો છે. અહીંયા રુચિથી એ વાત ચલાવી પણ એનો હા વેદન થાય છે તો એમ કહે છે કે તું તારા જ્ઞાનનું વેદન કર, તું જ્ઞાનનું વેદન કર અને તું પુદ્ગળના રસનો સ્વાદનું વેદન ન કર, એમ કહે છે. જાણાય ખરો, જાણવું એક વાત છે, વેદવું બીજી વાત છે. કેમ કે એ વખતે જ્ઞાનમાં જ્ઞાનનો પણ સ્વાદ છે, જ્ઞાન રૂપે એ શાંત રહે છે, તો એને વેદવામાં જાય પૂતગળને ન વેદે, પૂતગળને વેદવામાં જાય તો જ્ઞાનને ન વેદે, બે ચીજ સાથે થઈ ગઈ. હવે કોને વેદવું? કે જે બાજુની રુચિ હોય, એ બાજુનો પુરુષાર્થ હોય એને વેદે, બેને ન વેદી શકે, બેને સાથે ન વેદી શકે. અનુભવમાં એવું જ છે, અનુભવમાં શું છે, આ માણસ જમવા જાય તો સંગીત મૂકે છે, ભાઈ સારું સંગીત મૂકો અને સુગંધ ફેલાવો, અને જો આંખ ખુલ્લી હોય જોવાના વિષયો છે, સ્વાદ લેવાના વિષયો છે, શું કર્ણેન્દ્રિય ચક્ષુન્દ્રિય ઘ્રાણેન્દ્રિય રસનાન્દ્રિય બધાના વિષયો સાથે, ગરમ ગરમ ખાવાનું હોય તો સ્પર્શેન્દ્રિય પણ થઈ ગયું, ઠંડુ ગરમ હોય સ્પર્શનો વિષય, ઠંડો હોય છે તો શ્રીખંડ હોય તો ઠંડો આપો, ફરસાણ હોય તો ગરમ ગરમ આપો, પૂરી ગરમ ગરમ આપો, એ ઠંડો ગરમ એ સ્પર્શનો વિષય. પાંચેય ઇન્દ્રિયોનો વિષય હોય છે તો વારાફરતી જ અનુભવ કરે છે, એક સાથે અનુભવ ન કરી શકે. એક જ પૂતગળને ગરમપણાની અને રસની સ્વાદની બે પર્યાયો છે, પૂરી ગરમ પણ છે અથવા શ્રીખંડ ઠંડો પણ છે અને મીઠો પણ છે, ખાટો મીઠો પણ છે, તો ખાટાશ મીઠાશ ઉપર અનુભવ જાય જ્ઞાનનો, ત્યારે ઠંડાપણું વેદી શકે. ઠંડાપણાને વેદવા જાય તો ખાટાપણ છૂટું છૂટી જાય, મીઠાપણું છૂટી જાય, ક્રમથી જ થાય છે. અહીંયા કહે છે કે તું જ્ઞાનને વેદ, ઉદ્ગળને તો વેદી શકતો જ નથી, એમ કહે છે. ખરેખર તને જણાય છે વેદી નથી શકતો, વેદે તો તૃપ્તિ થાય, પણ કોઈને તૃપ્તિ થતી જ નથી, કોઈ વિષયથી કોઈને તૃપ્તિ થતી નથી, કેમ કે વેદી શકતો નથી. માને ભલે કે મેં ખાધું, વેદી નથી શકતો, એટલે અતૃપ્ત અવસ્થામાં સદાય રહે છે. પણ જો જ્ઞાનને વેદે તો ઉદ્ગળને ન વેદે, ઉદ્ગળને વેદે તો જ્ઞાનને ન વેદે, બેને વેદી શકાય એવું છે. જ્ઞાન તો પોતે જ વેદક સ્વરૂપે છે અને વેદ્ય સ્વરૂપે છે, વેદાવા યોગ્ય પણ પોતે છે અને વેદન કરનાર પણ પોતે છે, પણ એ પોતે એવી રીતે એનો અનુભવ કરતો નથી કે આ વેદ્ય વેદક પોતે જ છે.
મુખ્ય તો
ના, હા મુખ્ય કરતો નથી અને એ રીતે અંદર એના અંતરંગમાં જતો નથી. જ્ઞાનનું આ વેદનનું જે પડખું છે એ એનું અંતરંગ છે, એના અંતરંગમાં જતો નથી. જ્ઞાનના અંતરંગમાં જાય તો જ્ઞાન પોતે જ વેદ્ય વેદક સ્વરૂપે છે. સ્વભાવ તો લક્ષનો વિષય છે અને લક્ષ છે એ હંમેશા મુખ્ય જ રહે છે, શું પણ અહીંયા જ્ઞાન જ્ઞાનને વેદે છે, એમાં પોતે પોતાપણું આવે છે, સ્વપણે આવે છે, ત્યારે મુખ્ય થાય છે, સ્વ જ મુખ્ય રહે હંમેશા, ત્યાં પોતાપણું થાય ત્યાં જ મુખ્ય હોય, મમત્વ હોય ત્યાં જ મુખ્યતા હોય, એક માણસ ને ચાર દીકરા હોય પણ જેના ઉપર મમતા હોય એની જ મુખ્યતા રહી જાય. એમ સ્વ જ્ઞાનમાં મમત્વ થયું, સ્વપણું આવ્યું એટલે મુખ્ય થઈ ગયું. સ્વપણે જ્ઞાન ને વેદવું એ આત્માનું વેદન છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. 733માં બોલ પરમાત્મા સાર આપણે ઘણી વાર લઈએ. આપોઆપ જ થઈ જાય, કરવું ના પડે, આપોઆપ જ બધું ગૌણ થઈ જાય. એ જ્ઞાન જ્ઞાન ને વેદે, એ જ આત્માનુભવ છે, એ જ જ્ઞાનાનુભૂતિ છે, એ જ આત્માનુભૂતિ છે. એમાં સ્વભાવનું લક્ષ્ય છે, એમાં સ્વભાવનો અનુભવ છે, બધું એમાં આવી જાય છે. સંક્ષેપની અંદર વિસ્તાર ગમે એટલો કરો, વિષય આટલો ટૂંકો જ છે. લક્ષ્ય પણ થાય છે અને ઉપયોગ પણ, પ્રયત્ન કરે તો ઉપયોગ પણ થાય છે. લક્ષ્ય છે એમાં ઉપયોગ ન પણ હોય ને ઉપયોગ હોય પણ, પણ લક્ષ્ય હોય એને ઉપયોગ થાય, લક્ષ્ય ન હોય એને ઉપયોગ ન થાય. એટલે જ્ઞાન જ્ઞાનમાં જ છે. જ્ઞાન રાગાદિમાં કે ક્રોધાદિમાં નથી, ક્રોધાદિમાં જ્ઞાન નથી, એમ વેદમાં જ કરાયું છે. જે ઉપયોગમાં ઉપયોગ છે નહીં, ઉપયોગ ક્રોધાદિમાં, એમાં રાગ અને જ્ઞાન વચ્ચેનું ભેદ જ્ઞાન કરાયું છે. અને ત્યાં એમ કહ્યું છે કે તારી જે ઉપયોગરૂપ જ્ઞાનની ક્રિયા છે એમાં જ્ઞાન સ્વભાવ છે, એના આધારે ત્યાં જ જ્ઞાન સ્વભાવ છે. તું એનો અનુભવ કર, તું એનું ગ્રહણ કર, બસ આનું નામ ભેદ જ્ઞાન છે. એનું જ નામ ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન કોઈ બીજી ચીજ નથી, એનું જ નામ વેદના વિધિ લીધી છે. આ વિષય અનુભવ પ્રકાશમાં બહુ અનેક જગ્યાએ લીધો છે, અનેક જગ્યાએ લીધો છે દીપચંદજીએ. કે જ્ઞાન જ્ઞાન ને વેદે, આ ગુરુદેવના જે સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા એવું જે વચન છે તે અનુભવ પ્રકાશના પ્રવચનો ઉપરનો વિષય ચાલ્યો છે ત્યાં, એમાંથી ખેંચે. અને જ્ઞાન પોતે જ વેદ્ય વેદક સ્વરૂપે છે, પણ એટલો પોતે અંદરમાં જાય, અંતરંગમાં ઝૂકે, અવલોકે તો પકડાય છે. અંતરંગમાં અવલોકે નહીં એટલો સૂક્ષ્મપણે, અંતરંગનો વિષય થોડો સૂક્ષ્મ છે. અને જ્ઞાનમાં જ્ઞાન વેદન તિરોભૂત થયેલું છે સામાન્ય ચાલતી અવસ્થામાં, તો એના અંતરંગમાં જાય ત્યારે એ સૂક્ષ્મ થઈને જવું પડે છે. અને ત્યારે એનું ગ્રહણ થાય છે, ત્યારે આવિર્ભૂત થાય છે. જેવું ગ્રહણ થાય છે એટલે મુખ્ય થઈને આવિર્ભૂત થઈ જાય છે.
આવો પ્રગટ ભડકા જેવો થતો પછી સૂક્ષ્મ શું કામ થવું પડે?
નહીં, સૂક્ષ્મ છે માટે સૂક્ષ્મ થવું પડે. છે પ્રગટ, પણ છતાં સ્વભાવે કરીને રાગાદી ભાવો જેટલા સ્થૂળ છે એટલો એ સ્થૂળ છે. ઇન્દ્રિયનો વિષય નથી, અતિન્દ્રિય છે. અને રાગાદી ભાવો જેટલા સ્થૂળ છે, બીજા જ્ઞેયો જેટલા સ્થૂળ છે એટલો આ વિષય જ્ઞેય તરીકે એટલો સ્થૂળ નથી. જ્ઞેય તરીકે એ સ્વભાવે કરીને, સ્વરૂપે કરીને સૂક્ષ્મ છે. તો જેમ મોટીને પકડવું હોય તો સમાન જ લેવી પડે, હીરાને પકડવો હોય તો એની સમાણી જ લેવી પડે, હાણસીને કામ આવે તપેલું પકડવાની. એમ સ્વભાવને ગ્રહણ કરવા માટે અંતરંગમાં અંતતત્વ સ્વરૂપ હોવાથી એને સૂક્ષ્મ થઈને જ ગ્રહણ કરાય છે, સ્થૂળપણે ગ્રહણ કરી શકે. અને સૂક્ષ્મ થવામાં કાંઈ વાંધો નથી. આ સ્વરૂપની જે રુચિ છે એ જ્ઞાનને સૂક્ષ્મ કરે છે.
બરાબર.
સ્વભાવની રુચિ, સ્વરૂપની રુચિ, દર્શન મૂળની મંદતા જ્ઞાનને સ્વયં સૂક્ષ્મ કરે છે. જેમ પેન્સિલની અણી પોઈન્ટ એકદમ તીણું કરવું હોય તો સંચો વાપરવો પડે, એમ જ્ઞાનને ના પોઈન્ટને તીણું સૂક્ષ્મ કરવા માટે એનો હંચો આ રુચિ છે. સૂક્ષ્મ અને તીવ્ર બે થાય છે, બે થાય છે. સૂક્ષ્મ પણ થાય છે અને ઉગ્રતા થતા એમાં તીવ્રતા આવે છે. એમાં ગુણનો આ સાથ છે. એમાં એટલે અહીંયા એવું કે છે કે રુચિના જે પરિણામ છે એનાથી મુખ્યાત્મ રુચિની પ્રધાનતા ઘણી છે. મુમુક્ષુના ભૂમિકામાં રુચિની પ્રધાનતા ઘણી છે. એ ઉપયોગને પણ સૂક્ષ્મ કરે છે અને ઉપયોગને તીક્ષ્ણ પણ કરે છે.
બરાબર,
તીક્ષ્ણ કરે છે ત્યાં એની જાગૃતિ વધે છે અને જ્યાં એની જાગૃતિ વધે છે ત્યાં એને જે સૂક્ષ્મ વિભાવો છે, જે સૂક્ષ્મ વિભાવ ભાવો છે એ પણ એને પકડાય છે અને એનો નિષેધ થાય છે. અબુદ્ધિપૂર્વક ના નહીં પણ બુદ્ધિપૂર્વક માં સ્થૂળ સૂક્ષ્મ વિકલ્પો હોય છે. મનના સ્થૂળ પણ વિકલ્પો હોય છે અને મનના સૂક્ષ્મ વિકલ્પો પણ થાય છે. એને બહિર્જલ્પ કહે છે અને અંતર્જલ્પ કહે છે. એનો પણ નિષેધ થાય છે, એ પણ પકડાય છે. કેમ કે ઉપયોગ અહીંયા સૂક્ષ્મ થયો અને તીક્ષ્ણ થયો છે.
વિજ્ઞાનને હું આ રીતે સમજું છું, બરોબર છે, કે જેમ આપણે શ્વાસ લઈએ છીએ આપણે વિચારતા નથી કે મેં શ્વાસ લીધો, એમ ખાવું પીવું સૂવું બેસવું શાસ્ત્ર વાંચન એની ચર્ચા એ બધા માનું કે હું કરું છું એમ નહીં. એને વિજ્ઞાન
કહી છે. એમાં શું છે કે જેને વિજ્ઞાન સિદ્ધ થઈ ગયું એટલે કે પરણતીરૂપ થઈ ગયું એ સમય દર્શન થયા પછી થાય છે. એક વાક ઉપયોગ થયા પછી નિર્વિકલ્પ દશા આવ્યા પછી સ્વિકલ્પ દશામાં જ્યારે પરિણતિ થાય છે ત્યારે એની અંદર આ દશ સ્થિતિ રહે છે. તો એમાં હું કરું છું એમ તો ન જ આવે, પણ એટલું જ માત્ર નથી, એમાં જ્ઞાનનું ધારાવાહીપણે જ્ઞાનથી વેદન પણ ચાલુ રહે છે. જેને કારણે જેની હૈયાતીને લીધે પોતે જ્ઞાતા રહે છે અને કરતા થતો નથી. પણ સહજ વિકલ્પ ન કરવો પડે, જેમ શ્વાસોશ્વાસનો વિકલ્પ ન કરવો પડે એમ આનો વિકલ્પ ન કરવો પડે, છતાં અકર્તા રહે. અકર્તા રહે તો નાસ્તિક થયું. શું કેવો રહે તો અકર્તા રહે અથવા કરતા ન થાય, કે જ્ઞાતા રહે તો અકર્તા થાય,
બરોબર,
સાક્ષી રહે તો અકર્તા થાય. સાક્ષી પણ રહે ને કરતા પણ થાય, બે વાત ન બને, બે વિરુદ્ધ છે. જેમ રુચિ ને અરુચિ વિરુદ્ધ છે એવી જ રીતે મિથ્યાત્વ ને સમ્યક્ત્વ વિરુદ્ધ છે, તેમ સાક્ષી ને કરતા પણ વિરુદ્ધ છે. તો જે સાક્ષી ભાવે થઈ ગયો ને રહી ગયો એ કરતા ભાવે થતો નથી એમ કેવું છે. માત્ર કરતા થતો નથી એટલું જ નથી, એ તો નાસ્તિક છે કે કરતા ભાવે થતો નથી તો પણ કયા ભાવે થાય છે, કે નાતા ભાવે સાક્ષી ભાવે થાય છે. સાક્ષી ભાવ પ્રગટ છે, સાક્ષી ભાવ પ્રગટ છે, સાક્ષી ભાવ મુખ્ય છે અને એનું બળવાનપણું છે, અથવા સાક્ષી ભાવનો આખા પરિણામમાં વક્કર સાક્ષી ભાવનો છે.
બરાબર, સાક્ષી ભાવનો
વક્કર છે, જોર એનું છે.
સાક્ષી ભાવ આવે ત્યારે ભેદ
જ્ઞાન, ત્યારે ભેદ જ્ઞાન થઈ ગયું એમ કહેવાય છે. એ પહેલા ભેદ જ્ઞાન થયું નથી, એ પહેલાં ભેદજ્ઞાન થવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જેના ફળ સ્વરૂપે આવું ભેદજ્ઞાન થાય છે. એટલે ભેદજ્ઞાનના પ્રયત્નના ફળ સ્વરૂપે શુદ્ધો ઉપયોગ છે, નિર્વિકલ્પ સમ્યક દર્શન છે અને પછી ભેદજ્ઞાનની ધાર છે. એ પરિણતિમાં જેમ જેમ બળવાનપણું થાય છે તેમ તેમ શુદ્ધોપયોગ વારંવાર થાય છે. જેમ જેમ શુદ્ધોપયોગ વારંવાર થાય છે તેમ પરિણતિ ભેદજ્ઞાનની બળવાન થતી જાય છે. જેમ જેમ બળવાન પરિણતિ થતી જાય છે તેમ વારંવાર શુદ્ધ ઉપયોગ થાય છે. પરિસ્થિતિ એ આવે છે કે મુનિ દશામાં અંતર્મૂર્તમાં શુદ્ધ ઉપયોગ થાય છે. જો અંતર્મૂર્તથી વધારે કાળ વિકલ્પમાં મુનિ રહે તો એ મુનિ દશામાં ના રહી શકે, નીચે આવી જાય, ચોથે ગુણ સ્થાને આવી જાય, પાંચમે ગુણ સ્થાને, છઠ્ઠા સાતમે, છઠ્ઠું ગુણ સ્થાન તો અંતર્મૂર્તથી સતત નિર્વિકલ્પ દશામાં સહેજે સહેજે આવી જાય વગર વિકલ્પ, એને મુનિ દશા કહેવામાં આવી છે. એનું પ્રચુર સ્વસંવેદન પરિણતિ અને ઉપયોગનો ઉત્પન્ન થઈ જાય એને મુનિનું ભાવલિંગ કહ્યું છે. એ ભાવલિંગી મુનિ તે મુનિ છે, દ્રવિંગી મુનિ તે મુનિ નથી. અહીંયા તો મિથ્યાત્વ ટળવાનો વિષય લીધો છે. કે મિથ્યાત્વ કોનું ટળે છે? કે જેને સ્વરૂપની રુચિના પરિણામ, જ્ઞાયક સ્વભાવની રુચિના પરિણામ વિશેષ છે, તેને તન્મય થતાં, સ્વરૂપમાં તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે. અને મિથ્યાત્વ ટળવાનો રુચિ અપેક્ષાએ બીજો કોઈ ઉપાય નથી. બીજા કોઈ ઉપાયની ક્યાંય વિધિની વાત કરી હોય તો કોઈ જ્ઞાન અપેક્ષાથી કરી હોય, કોઈ આચરણની અપેક્ષાથી કરી હોય, કોઈ સુખતા સુક્ષમતાની અપેક્ષાથી કરી હોય, કોઈ ઉગ્રતાથી એટલે પુરુષાર્થની અપેક્ષાથી કરી હોય, એવી બધી વાતો આવે. પણ રુચિ અપેક્ષાએ આ સિવાય બીજો કોઈ ઉપાય નથી.